અદ્વિતીય ચક્ષુ તારીખ 13/9/83 પ્રવચન નંબર 3
વિશેષ એટલે પર્યાય. દરેક વસ્તુ જે હોય પદાર્થ એ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ જ હોય. દ્રવ્ય ટકવું અને પર્યાય પરિણામ બદલવું એ વસ્તુનો છઈ દ્રવ્યનો સ્વભાવ છે, સિદ્ધાંત. હવે કહે છે તારે તારી વસ્તુને અમૃતના નાદને જોવો હોય તો આનંદ મૂર્તિ ભગવાન આત્માના કાર્ય દર્શન કરવા હોય તો આ સરળ. તારે બીજું જોતું હોય તો તું જાણ, પણ તારે પરમાત્મા નિજ પરમાત્માના દર્શન કરવા હોય તો પરમાત્મા થવા માટે પરમાત્માના દર્શન કરવા હોય તો સુરતભાઈ કે કાલે ધૂન ચડી હતી મને, આ પરમાત્માના દર્શન કરતા હું પરમાત્મા થઈ જાઉં. સોરી કે પાછા એ છે કે જો તારે પરમાત્મા થવું હોય તો પરમાત્મા દર્શન કરવા પડશે નિજ પરમાત્માના. અમૃતના નાથને એટલે જ્ઞાનને આનંદ મૂર્તિ પરમાત્માને જોવો હોય તો નિજ પરમાત્માના દર્શન કરવાની તને ભાવના જાગી હોય તો આત્મ ભાવના ભાવતા લહે જીવ કેવળ જ્ઞાન. આ ઈ વસ્તુ છે, આત્માની ભાવના ભાવતા જીવને પર્યાયમાં મોક્ષ થઈ જાય છે. ભાવના એટલે એકાગ્રતા, એકાગ્રતા એટલે નિર્વિકલ્પ ધ્યાન. એમ આત્મ ભાવના ભાવતા એવો વિકલ્પ ની વાત નથી, એ તો રાગ છે. પણ આત્માને જોવો હોય તો પર્યાયથી આંખ સર્વથા બંધ કરીને તારા પોતાના પરિણામ ને જાણવાનું પણ તારે બંધ કરવું પડશે. એ પરિણામ ને ઉપાધિ પણ જાણવાનું બંધ, હેય પણ જાણવાનું બંધ અને જ્ઞેય પણ જાણવાનું બંધ. ત્રણ પ્રકાર માંથી કોઈ પણ પ્રકાર જો તું મનમાં રાખી કે પર્યાય ને જ્ઞેય પણે જાણું તો એમાં શું દોષ? જો ભેદ ને જ્ઞેય પણે જાણવા તું રોકાશ તો અભેદ પૂર્ણાનંદ નો નાશ તને દ્રષ્ટિમાં લક્ષમાં એ જ્ઞાનમાં જ્ઞેય નહીં થાય. જો ઉપયોગ ભેદ ને જાણવા રોકાશે ભલે જ્ઞેય પણે ઉપાધિ પણે નહીં અને હે પણે પણ નહીં. પર્યાયના ત્રણ પ્રકાર પડ્યા. આ પર્યાય મારી છે એમ તો જાણવાની સખત મનાય. આ પર્યાય પરદ્રવ્ય પરભાવને એ છે એમ જાણવાની પણ મનાય. પણ આ પર્યાય જ્ઞેય છે જ્ઞાનનું એમ જો જાણવા રોકાય ને આંખ ઉગાડી રહેશે તો દ્રવ્યાર્થી જ્ઞેયની આંખ સુધનીની આંખ ઉગડશે નહીં, દર્શન નહીં થાય. પર્યાર્થિક નહીં આંખ સર્વથા બંધ કરી ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્ઞાન રૂપી નેત્ર વડે. જ્ઞાન એટલે આત્મ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નહીં. આત્મ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન જ્ઞાન રૂપી નેત્ર વડે જો જુઓ. આમાં પરની વાત નથી લીધી કે પર્યાયથી કરણ બંધ કરીને પરને જો પરિણામને જાણવાનું બંધ કરીને દેવગુરુ શાસ્ત્રને જો એટલા માટે પર્યાયની આંખ બંધ નથી કરાવતા. પરિણામને જોવાનું બંધ કર પણ દેવગુરુ શાસ્ત્રને જો એમ નહીં. પરિણામને જાણવાનું બંધ કરીને આત્માને જો, આંખ બંધ કરીને પરને જો, અહીં તો સ્વરૂપને અમૃતના નાદને આ ભગવાન આત્માનું વિશેષણ અમૃતનો નાદ આત્મા એના નાદ ને જોવાની વાત છે. અહો સંતો એ અમૃત રેણા છે, પણ અરે જગત ને ક્યાં દરકાર. કરુણા કરીને કહે છે કે આવી વાત બહાર આવી, પણ જગત ને કઈ દરકાર નથી. કહે છે ભગવાન, તારામાં બે પ્રકાર, એક સામાન્ય અને બીજો વિશેષ. અને આ ખરેખર આવી રુચિ પૂર્વક ની વાત સાંભળવાની તને દરકારે પણ ક્યાં છે? તારે બાજુ બાર માં રખડો છે, રખડે છે, રખડું થઈને રખડે છે. દરકાર કરે, દરકાર કરે આત્માને જાણવાની. તીવ્ર રુચિ હોય તો આત્મદર્શન થાય, સુલભ રુચિ હોય તો એમ કે આ 10 દિવસ પર્યુષણ ના છે એટલે આપણે જવું જોઈએ, એક ભાઈ કહેવા એમ નહી. 365 દિવસ નિરંતર શાસ્ત્ર સ્વાધ્યાય, સત્સમાગમ, વાંચન, મનન, ભેદ જ્ઞાન નો અભ્યાસ, ઉગ્ર ભેદ જ્ઞાન નો અભ્યાસ, કે જ્ઞાયન ભાવમાં પુણ્ય પાપ ના પરિણામ નો ત્રિકાળ અભાવ છે, કથનચિત અભાવ નહીં સર્વથા અભાવ છે. કેમ કે ચેતન માં જડ નો સર્વથા અભાવ હોય, પાપ ના પરિણામ જડ અચેતન દેખાય, એનામાં જાગૃતિ નો કોઈ અંશ નથી. ચેતન હોવાની ભ્રાંતિ થઈ છે એને, ને વ્યવહાર નહી એને ચિત્ત વિકાર પણ કહે, વ્યવહાર નહી એને ચૈતન્ય નો વિકાર પણ કહે, પણ નિશ્ચય નહી તો સીધો એને કહે છે કે જળ અચેતન છે, આંધળા છે, પુણ્ય પાપ ના પરિણામ એને જોવાનું બંધ કરી દે સર્વથા. તારાબાએ નથી. અહીં બે પ્રકાર સામાન્ય વિશેષ. અહીં વાત તો સર્વદ્રવ્યની કરવી છે, પણ ઉતારે છે જીવમાં. જીવમાં ઉતારીને કહે છે કે સર્વદ્રવ્યોમાં એ રીતે સમજી લેવું. એક જીવ જેમ સામાન્ય વિશેષ છે, એ આખા જગતના બધા પદાર્થ સામાન્ય વિશેષ છે એમ સમજી લેવું. આમાં અમરચંદ્ર આચાર્યની ટીકામાં ખુલ્લું નથી કહ્યું, સર્વદ્રવ્યોમાં સામાન્ય વિશેષ છે ખુલ્લું નથી કહ્યું, પણ જયસેન આચાર્યની ટીકામાં કહ્યું છે, જો સર્વદ્રવ્ય સુ યથા સંભવમ જ્ઞાતવ્યમ ઇતિ અર્થ. એ જયસેન આચાર્યની ટીકાના છેલ્લા શબ્દો છે. બાપુ આ તો ધીરાના કામ છે, ધીરજથી શાંતિથી આ પોતાનું કામ કરી લેવાનું છે. એક શરણ આત્મા છે, બાકી કઈ શરણ. આપણે જોઈએ છીએ ઘણા જેવું એક્સિડેન્ટમાં ખલાસ થઈ જાય છે, સપનું થઈ જાય છે, હતો નતો થઈ કોણ સર, બીમાર પડે, ડાક્ટરો આવે, કોઈ શરણ નથી. આ તો ધીરાના કામ છે, શાંતિના કામ છે, સમયસાર કળશમાં છે ને, કે નિપ્રત પુરુષો વળે અર્થાત સ્વરૂપમાં એકાગ્ર થનારા પુરુષો વળે, ચિંતા વિનાના પુરુષો વળે આ વસ્તુ વિચારાય છે. જેને કોઈ પણ પ્રકારની ચિંતા નથી અને ચિંતાનો વિરોધ કરીને આત્મામાં એકાગ્ર થાય છે એવા અનુભવી પુરુષો આમ કહે છે. અને જેને આત્માનો અનુભવ કરવો હોય એને આમ કરવું કહે છે. એકલા ઉખાડેલા દિવ્યાર્થક ચક્ષુ વડે જુઓ, ઉપર પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને, પર્યાર્થિક ચક્ષુ એટલે પરિણામને જોનારી એક જ્ઞાનનું નેત્ર, કેવળ પર્યાયને જોયા કરી ક્રોધ ને માન ને માયા ને તીવ્ર કટાઈ ગયો, અમન કટાઈ ગયો, એમ અનેક પ્રકારના પરિણામ ને જ જોવાની ભાવના રાખે અને એને જોવે તેને પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. પર્યાય ને જાણવાનું જે જ્ઞાન ના અંશ નું પ્રયોજન હોય, એક નાના વ્યાપારની અંશને પરમાત્મા પર્યાયિક નહીં કહે છે. પર્યાય અર્થ અને નહીં, પર્યાય અર્થ એટલે જાણવાનું પ્રયોજન, નહીં એટલે જ્ઞાન. જે જ્ઞાન પોતાના પરિણામને જાણવાના પ્રયોજન અર્થે પ્રવર્તે, એ જ્ઞાનના વ્યાપારને પરમાત્મા પર્યાયિક નહીં કહે છે. પર્યાયિક ચક્ષુને સર્વથા બંધ કરીને પરિણામને, તારા પરિણામને જાણવાનું બંધ કરી દે. એક વસ્તુ અભેદ લીધી અને બીજી પર્યાય લીધી. ગુણ ભેદ તો અહીંયા લીધા જ નથી. ગુણ ભેદ નહીં, એક દ્રવ્ય ને પર્યાય. તો એ દ્રવ્ય કોને કહેવાય? જેમાં ગુણો અનંત હોવા છતાં જેમાં ગુણનો ભેદ નથી, એવી અભેદ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે. અને એક એક સમયની જે પરિણામ થાય એને પર્યાય કહેવામાં આવે. જેટલું ટૂંકું કરે એટલું સારું. ટૂંકામાં ટૂંકું દ્રવ્ય ને પર્યાય, એનો વિસ્તાર કરો તો દ્રવ્ય ગુણ ને પર્યાય. પછી એનો વિસ્તાર કરો તો વ્યંજન પર્યાય ને અર્થ પર્યાય, એનો વિસ્તાર કરો તો વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય. વધારે વિસ્તાર કરો તો વિભાવ અર્થ પર્યાય ને સ્વભાવ અર્થ પર્યાય. એમ લાંબુ 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 કરવાને બદલે એક દ્રવ્ય ને એક પર્યાય, પર્યાય જવાનો બંધ કરી દેવાનો. બસ ભણવામાં બધું આવે, પણ ભણવા ટાણે અંકેલો કરવો. જો બહુ આગો હોય જાય તો પાછું નજીક આવતા વાર લાગે. એક ભાઈ ની ટિકિટ હતી દાદર ની, એટલે ઉતરવું તો દાદર, અને જ્યાં ટ્રેન આવી ત્યાં સૂતો હતો ભાઈ. ઓલા ભાઈ કે તમારે ભાઈ ક્યાં ઉતરવું છે? દાદર. આવે ત્યારે ઉઠશો, આવે ત્યારે ઉઠશો, એમ કરતા કરતા આવ્યું દાદર. ભાઈ બિસ્તરા અંકેલવા જે પેલાથી ઉતારવું હોય, ઉતરવું હોય તો એમ. જો આત્મા નો અનુભવ કરવો હોય તો એને ઉપયોગ નો ચારે બાજુ જે ફેલાવો થાય છે, ઉપયોગ પસરે છે, ઉપયોગ રખડે છે બારે ચારે બાજુ, એ ઉપયોગ ને પહેલા પ્રમાણ ની બહાર જતા ઉપયોગ ને પ્રમાણ માં લાવવું, પછી પ્રમાણ જ્ઞાન માં લાવીને પ્રમાણ જ્ઞાન એટલે દ્રવ્ય ને પર્યાય, બેનો વિચાર વારંવાર કરવો એને પ્રમાણ જ્ઞાન નો વિચાર કહેવાય. પછી દ્રવ્ય ને મુખ્ય કરી પર્યાય ને ગૌણ કરી પર્યાય નો વિચાર કરવાનું પણ બંધ કરવું. પછી દ્રવ્ય નો વિચાર કરીને એ વિચાર છોડીને સાક્ષાતિમય થઈ જવું. ગુણો અનંતા છે, જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, પણ એ તો અભેદમાં બધું સમાઈ જાય છે. દ્રવ્ય સામાન્ય, સામાન્ય દ્રવ્ય સામાન્યમાં અનંત ગુણો જ છે. દ્રવ્ય સામાન્યમાં પર્યાય નથી. દ્રષ્ટિના વિષયમાં અનંત ગુણો છે, પણ ગુણ ભેદ નથી. દ્રષ્ટિનો જે વિષય છે કૃતાત્મા, એમાં અનંત ગુણો છે, પણ એમાં ગુણ ભેદ નથી. પણ પર્યાય નો તો એમાં સર્વથા અભાવ છે. દ્રષ્ટિના વિષયમાં એટલે એક દ્રવ્ય અને એક વર્તમાન પર્યાય, બસ બે. રમત આખી બે માં છે. હવે પર્યાય સહી તું છો કે પર્યાય થી રહી છો? એટલું કે પર્યાય થી રહી તું છો અને અનંત ગુણ થી સહિત છો, એમ પર્યાય ને જાણવાનું બંધ કરીને દ્રવ્ય તરફ ઉપયોગ જો આવી જાય તો કામ અમૃત નો નાશ દર્શન માં આવે. પર્યાથી ચક્ષુ ને સર્વથા બંધ કરીને એમ કહીને જો રાખો, સર્વથા બંધ કરો એમ કહીને કથનચિત ઉઘાડી રાખવી પર્યાય ને જોવા માટે આંખ, અને કથનચિત બંધ કરવી એમ નહીં, સર્વથા બંધ કરો. અને એથી વિશેષ દ્રઢ જોર આપવા કહે છે કે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે બે આંખ ઉગાડીને એક બંધ કરીને બીજી ઉગાડવી, જે અનાદિની બંધ છે એને ઉગાડવી અને અનાદિની ઉગાડેલી છે એને બંધ કરવી. અનાદિથી શું કર્યું છે ધર્મ ધંધો, કે દ્રવ્યાર્થિક ની આંખ સર્વતા બંધ કરી રાખી છે, વીંચી રાખી છે. પાછું કોઈ વખતે સાંભળે તો કે પણ ગમે ત્યારે આપણે ઉગાડશું એમાં શું હતો, આજે નહીં ઉગાડી તો કાલ ઉગાડશું, ઉગાડ્યું તો અપરાધની વાત છે ને. એમ કરીને પણ એ આંખ ઉગાડતો નથી, પરમાત્મા જીવન કાઢે. અનાદિની જે આંખ બંધ છે એને ઉગાડો અને અનાદિની ઉગાડેલી જે આંખ છે પર્યાય ને જોવાની એને બંધ કરો. બસ આ ધાર્મિક ક્રિયા અનુભવની ક્રિયા છે. આત્માનો અનુભવ કેમ થાય એની આમાં પ્રોસેસ છે, કે અહીંયા જ્ઞાન ની જ વાત લીધી છે. જ્ઞાન ચક્ષુ શું કરે કે જે જાણે, એ જ્યાં જ્ઞાન ચક્ષુ ની વાત કરી કે જાણે માત્ર પણ કરે કઈ નહીં, એટલે કરવાનું તદ્દન કાઢી નાખ્યું. આત્મા રાગ ને કરે ને રાગ ને ભોગવે ને પુણ્ય કરે ને કર્મ ને કરે ને ઉપચરિત અસદભૂત વ્યવહાર ને અનુપચરિત અસદ વ્યવહાર કર્મ નો કર્મ ને કરે. કરવાની વાત તો જ્ઞાન માં છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન કરો કેમ પર ભાવ કરતા આત્મા ભોગવી વ્યવહાર. એક શ્લોક માં બધું કહી દીધું છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાન નો સ્વભાવ જાણ, બસ એટલું રાખવામાં. આ 146 ગાથામાં આ વાત લીધી છે. મારા ભાનુબેન ને બહુ ગમે છે આ ભરતભાઈ ના બેન ચિંતન મેળા દીકરી. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાન નો સ્વભાવ આત્મા ને જાણવું. પણ અત્યારે આપણે હમણાં જાણવું રાખવું, જાણવું આત્મા નો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાન નો સ્વભાવ જાણવું. હવે કોને જાણતા ધર્મ થાય ને કોને જાણતા કર્મ થાય, બસ એટલે જાણવાની વાત રાખીને એ જાણવામાં પણ આત્મા નો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાન નો સ્વભાવ આત્મા ને જાણવું. જે 146 માં કહ્યું છે એ આમાં કહ્યું છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાન નો સ્વભાવ આત્માને જાણવું. આત્માને અનુભવવું એ જ્ઞાન નો સ્વભાવ છે. જેનું જ્ઞાન છે એને જાણે તો સુખ થાય. રાગનું જ્ઞાન નથી કે રાગને જાણે, જો રાગ ને જાણે તો રાગ મય થાય ત્યારે રાગ ને જાણે. અને આત્મા નું જ્ઞાન હોવાથી આત્મા મય થઈને જ્ઞાન આત્માને જાણે છે. રાગ નું જ્ઞાન નથી, પ્રતિમાજી નું જ્ઞાન નથી, જ્ઞાન તો આત્મા નું છે. આ લીમડા નું ઝાડ છે, લીમડા નું આ ઝાડ છે તો ઝાડ નું જ્ઞાન ઝાડ નું જ્ઞાન છે કે આત્મા નું જ્ઞાન છે? એટલે લીમડો એમાં નિમિત્ત હોય નહીં પણ જ્ઞાન કોનું છે? આ હોટલ નો સ્પેર પાર્ટ છે એનું જ્ઞાન છે કે આત્મા નું જ્ઞાન છે? જ્ઞાન કેનું છે? જો મોટર સ્પેર પાર્ટ લોઢા નું જ્ઞાન હોય તો જ્ઞાન લોઢામય હોવું જોઈએ. એને ભ્રાંતિ થઈ છે, એને ભ્રાંતિ થઈ છે કે મને લોઢા લાકડા નું જ્ઞાન થાય છે. જ્ઞાન તો આત્મા નું થયું છે એને પણ આ જ્ઞાન મને આનું થયું. આહા, એ તો દ્રવ્યાર્થિક ની આંખ તો બંધ કરી, પણ પર્યાર્થિક ની આંખ બંધ કરીને બાર પ્રમાણ ની બહાર નીકળી ગયું જ્ઞાન. હવે એ કેદી અધર માં આવે ને અનુભવ કરે. જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. રાગ નું જ્ઞાન હોય તો રાગ તો રાગ નું જ્ઞાન હોય તો જ્ઞાન તે રાગ જ હોય. તો રાગ નું જ્ઞાન નથી, આત્મા નું જ્ઞાન છે. પણ એને ભ્રાંતિ થઈ છે કે મને આ પર નું જ્ઞાન થાય. હવે ભ્રાંતિમાં નાખ્યો, દેવશાનમાં નાખ્યો. જણાય છે જ્ઞાન અને ભાષે છે કે પર નહીં જણાય. જણાય છે જ્ઞાયક સ્વજ્ઞે બધાને બાળગોપાળ સૌને, પણ ભ્રાંતિ થઈ મને આ જણાય છે, આ જણાય. આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાન નો સ્વભાવ જાણ. હવે જાણવું માં એટલું રાખ્યું, ગરમ કાઢી નાખ્યું. હવે જાણવું તો કોને જાણવું? બસ એજન્ડા ઉપર આટલી વાત છે આ ગાથામાં. એકલા ઉગાડેલા દ્રવ્યથી ચક્ષુ વળે, મતલબ કે દ્રવ્ય જોવામાં આવે એ રીતે જ્ઞાન ને ખુલ્લું પ્રગટ કરીને જો. આ પર્યાય ને જોવાની નહીં, પણ દ્રવ્ય ને જોવાની ઉઘાડેલી જ્ઞાન ની પર્યાય થી જો. જોશે તો પર્યાય, પણ એનો વિષય થશે આત્મા. પર્યાય થી આત્મા ને જો, જ્ઞાન થી જ્ઞાન ને જો, શુદ્ધ જ્ઞાન થી આત્મા ને જો. એકલા ઉઘાડેલા દ્રવ્ય ચક્ષુ કીધા છે ને, એટલે કે દ્રવ્ય ને જોનારા પ્રગટ જ્ઞાન વડે જો. પર્યાય ને જોવાનું જયારે બંધ કરી દીધું ત્યારે સ્વદ્રવ્ય ને જોવાનું જ્ઞાન ઉઘડું છે એમ કહે છે. દ્રવ્ય ને જે નહીં જુએ છે, નહીં એટલે જ્ઞાન, નહીં એટલે જ્ઞાન. દ્રવ્ય ને એટલે આત્માને, શુદ્ધ આત્માને, જ્ઞાયક ભાવને, જે નહીં એટલે જ્ઞાન, જુએ છે, જોવે છે એટલે અનુભવે છે, જે જ્ઞાન ઉઘડેલું છે એમ કહે છે. કે ભગવાન આત્માને જયારે જ્ઞાન જાણે ત્યારે દ્રવ્યાર્થિક નયની ચક્ષુ ઉઘડી ગઈ. જો જ્ઞાયક આત્મા જ્ઞાનમાં જણાતો નથી તો એ દ્રવ્યાર્થિક નય જ નથી, એ શુદ્ધ નય જ નથી, એ નિશ્ચય નય જ નથી. જો જ્ઞાનમાં જ્યાં સુધી પોતાનો પરમાત્મા નાયક દેવ દેવાથી દેવ, દેવનો પણ દેવ તુહી, તુહી દેવનો દેવ, એ પરમાત્મા જયારે જણાય છે જ્ઞાનમાં, અને એ વખતે અતિન્દ્રિય આનંદ સંખ્યાત પ્રદેશે આવે ત્યારે સમજવું કે દ્રવ્યાથી ચક્ષુ વડે મેં મારા પરમાત્માના દર્શન કર્યા, અને આજે ભવનો અંત આવ્યો એને પોતાને ખબર પડે. જે ક્રોધ ને જોવે છે તો આ મેં ક્રોધ નું જ્ઞાન કર્યું એ તો ખ્યાલ આવે છે ને. આ જ્ઞાન મેં આજે આવ્યું કે આ ક્રોધ છે એને મેં જાણ્યું, તો જાણ્યું આ ક્રોધ ને જાણ્યું, તો ક્રોધ ને જાણવાનું બંધ કરીને એ પોતાના સ્વભાવ ને જ્ઞાન જાણી શકે છે, અને જાણતા એને આત્માના દર્શન થઈ શકે છે, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ પર્યાર્થિક ચક્ષુ ને સર્વથા બંધ કરીને, સર્વથા શબ્દ જૈન મતમાં આવતો હશે, એકાંત થઈ જશે. આ ભણી ભણીને ખોટા કુતર્કમાં જીવો ચડી જાય છે. સર્વથા શબ્દ જૈન મતમાં આવે, હા ભાઈ, સર્વથાથી વસ્તુની સીધી થાય છે, સમ્યક એકાંત ચિત્ત કરે છે. નાયક જ જણાય છે ને, પર્યાય જણાતી નથી. સમ્યક એકાંત થોડોક અનેકાંત થઈ ગયું. આ પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જયારે અવલોકવામાં આવે છે, આત્માનું અવલોકન થાય છે, આત્મા પ્રત્યક્ષ વર્તમાન શુદ્ધ જ્ઞાનમાં આત્મા જણાઈ જાય છે. આત્મા શુદ્ધ જ્ઞાન ની પર્યાય માં આવી જતો નથી, પણ ભગવાન આત્મા જેવો છે એ ઉપરાંત થઈ જાય છે. એકલા ઉઘાડેલા દ્રવ્યાજક ચક્ષુને જયારે અવલોકવામાં આવે છે, જયારે અવલોકવામાં આવે છે ત્યારે નારક પણ કિરીટ પણ મનુષ્ય પણ દેવ પણ રચિત પણ એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એ સામાન્ય તત્વ છે, એના પરિણામ માં રહેલું છે, પણ પરિણામ રૂપ થઈને રહેતું નથી. સોનું સોની માં નથી, સોનું એરણ માં નથી, સોનું હથોડી માં નથી, સોનું સોના ના પરિણામ માં રહેલું છે. સોનું એટલે દ્રવ્ય, એના જ પરિણામ માં રહેલું છે. છતાં સોનું પરિણામમય પરિણામ રૂપ થતું નથી. સોનું સોનાના પરિણામની બહાર શોધવા જાય તો સોનું મળે જ નહીં. અને પરિણામ ને સોનું માને તો પણ સોનું હાથમાં આવે નહીં. પણ સોનાના પરિણામ છે અને પરિણામ ને પોતાના સોનાના માયના તો સોનું કેમ હાથમાં આવ્યું એમ તર્ક થાય ને. ભાઈ તમને વિચાર આવ્યો આપણે પરિણામો સોનાના થતા જોવામાં આવે છે. ઘાટ એટલે એમ કે છે કે સોનું તારે જો જોવું હોય અને જોતું હોય અને સોનાની કિંમત તને લાગતી હોય હવે અને પરિણામ નાશવાન એની કિંમત તારી દ્રષ્ટિમાંથી ગઈ હોય તો સોનો જોતો હોય તો પણ સોનું સોનાના પરિણામમાં પરિણામની મધ્યમાં રહેલું છે. પરિણામની બહાર સોનું શોધવા જાય તો મળશે નહીં. અને પરિણામને સોનું માનીશ તો પણ સોનું હાથમાં આવશે નહીં. કેમ કે પરિણામ તો નાશવાન છે. પરિણામ ને જો સોનું માની સર્વથા એકાંતે તો પરિણામ નો નાશ થાય છે, તો સોના નો નાશ થઈ જાય. પણ પરિણામ પોતે સોનું નથી, પરિણામ એ સોના નો સ્વાંગ છે. સમજાયું છે ન સમજાયું નથી? સોનું છે, સોની ને સોનાની કિંમત હોય અને ગ્રાહક બેનો ને એના ખાટ ની કિંમત છે. એક વખત સોની ની દુકાને તૈયાર દાગીના લેવા બેન ગયા માતા. દાગીનો તો લીધો 10,000 ને 500 રૂપિયા બિલ. જયારે તમારે વેચવું હોય તો ખુશીથી આવજો, અમે લઈ લેશું, કઈ વાંધો. 10,000 ને 500 નું બિલ લીધું, 10,000 500 ચુકાવ્યા. ઘાટ તો ફરતા જ હોય છે એટલે માથું એ ફરે, કેમ કે ઘાટ ઉપર નજર છે. એટલે એક ઘાટ સારો લાગે, થોડાક વખત પછી ઈનો ઘાટ તો ઈનો હોય. પેલા ઘાટ ઉપર રાજ હતો લીધું ત્યારે, પછી મહિનો બે મહિને થયા તો બળિયા ભાઈ, તો પછી એ ઘાટ ઉપર પાછો દેશ આવ્યો. પણ તને રાગ હતો ને, હવે 10,000 ને 500 નો દાગીનો લીધો, તણક વિના થયા, ભાવ તો એ પીડા દાહી ના ફેરફાર નતો થયો. કે ભાઈ ઓનું દાગીનો તમે કહ્યું હતું ને લેટવા આવો ત્યારે હા લાવો, ભાવ તો એ ના છે, લાવો પૈસા આપી દો. બિલ આપ્યું ને દાગીનો આપ્યો 10,000 ને 500, એટલે ગણીને 10,000 આપ્યા. કે ભાઈ પણ આમાં બિલમાં કઈ, તમે 10,000 ને 500 નું બિલ છે ને, તો કે 500 ઘાટ નો હતા, ઘાટ ની કિંમત તમને હતી, ઘાટ ની કે તમને નથી. તમને એમ લાગતું હોય કદાચ કે અમે આ ઘાટ ના 500 રૂપિયા ઉપજાવશું, તો અથોડો હાથમાં લીધો, એ આ ઘાટ ઉપર અથોડો મારું છું. તને એમ લાગતું હોય તમને કે આ 500 ઉપજાવશે પાછા, એ ખરેખર અથોડો મેળો ઘાટ ભાંગી દે. ઘાટ ભાંગે છે છતાં નિર્દય રૂપે ઘાટ ના ઉપર અથોડો મેળો. ભરેકભાઈ તો ઠીક, આ જરાક બારમી વાત છે. ઘાટ ઘાટ સમજાય છે ને, એના અનેક પ્રકારના ઘાટ થાય છે. દાદીના મેરો હથોડો ઘાટ ઉપર નિર્દય રીતે હો દયા બિલકુલ નહીં. એને ખબર હતી કે હથોડો ગમે એટલું ચીકી તો એમાંથી ઘણું ઓછું થવાનું. નિર્વિકલ્પ વસ્તુ માર્ગ છે કે પર્યાયો સ્વરૂપ શિષ્યોમાં રહેલા એક જીવ સામાન્ય ને અવલોકનારા, જો એ સોનાના ઘાટમાં સોનું છે, પણ સોની એ ઘાટમાં રહેલા સોનાને ઉપાધિ કરી લીધું અને ઘાટને એ કર્યું. છે તો ઘાટમાં સોનું, ઘાટની બહાર સોનું નથી. એમાં ભગવાન આત્મા જે છે, જેનું અવલોકન કરવું છે, એ છે તો પોતાના પરિમાણમાં. એ આઠ કર્મમાં નહીં, શરીરમાં નહીં, બંગલા નહીં, મોટરમાં, નીલાંબરમાં આત્મા નથી. આત્મા પોતાના પરિણામની મધ્યમાં રહેલો છે, પરિણામની બહાર નથી. આત્મા પરિણામીમાં અપરિણામી છે. નવ તપના પરિણામમાં ભગવાન આત્મા રહેલો છે એમાં એ કહે છે. એટલે બહાર તો જોવાનું બંધ થઈ ગયું. આત્માને જોવો હોય તો આત્મા ક્યાં છે શોધવું હોય તો કે પોતાના પરિણામની મધ્યમાં રહેલો છે, પણ પરિણામ મરી થઈ શકતો નિજ ભાવને છોડે ની એને પરભાવ રૂપે આત્મા રાગ રૂપે થઈ શકે ની અશક્ય છે. એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા, સોની સોનાના ઘાટમાં સોનું હોવા છતાં પણ એ ઘાટને જોતા નથી, પણ સોનાને જોવે છે. આ પછવાડે બીનુભાઈ બેઠા છે, દાગીનાના વેપાર તૈયાર કરે છે. બીનુભાઈ નામ, હા, તૈયાર દાગીના વેચે છે, કે છે કે એની દુકાને બહુ ખરાબી ગઈ છે, બહુ કઠિન. કે છે કે એ સોની જે છે એના ઘાટને જોઈને ઘાટમાં રહેલા જે સોનું છે એને ઉપાધિ પણ જાણે છે, અને ઘાટને હે પણ જાણવું માટે અથોડો માર્યો, પણ એને ઉપાધિ માર્યો હોય તો અથોડો ક્યાંથી મારે? એમ પુણ્યના પરિણામને પોતાના માને એટલે એમાં હે બુદ્ધિ આવતી નથી. શુભ ભાવમાં એ બુદ્ધિ કેમ નથી આવતી? શુભાશુભ ભાવની મધ્યમાં પરમાત્મા બિરાજમાન છે, પણ શુભ ભાવના પુણ્યના રસીલા જીવોને ભગવાન આત્મા અંદરમાં રહેલો હોવા છતાં તિરોબુદ્ધિ જાય, ટંકાય, આછાથી દેખાતો નથી. એ છે કે પરિણામની મધ્યમાં રહેલો હોવા છતાં એ પરિણામને ન જોતા અપરિણામી ન જો, પરિણામીમાં અપરિણામી છે. પરિણામને જોવાનું બંધ કરી દે, પરિણામીને પણ જોવાનું બંધ કરી દે, અને અપરિણામીને જો. એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષને નહીં અવલોકનારા, આ સોની છે એ ઘાટનું અવલોકન એને છોડી દે, કેમ કે ઘાટની કઈ કિંમત એની નજરમાં નથી. અજ્ઞાનીને પરિણામની અધિકતા છે, જ્ઞાનીને અપરિણામી દ્રવ્ય સામાન્યની અધિકતા છે. સોની સોની જ્ઞાની ઠેકાણે છે, અને જે ઘરાગો આવે છે એ બધા અજ્ઞાનીની જગ્યાએ રાખવા. બોલો વિનુભાઈ, કે આ ઘાટના પૈસા આપે આપણે લઈ આવીએ? આપશો વિનુભાઈ ઘાટ ના પિતા, હે સોના ને મળે ઘાટ ના મળે, અને વધારે જેવો વધારે તમે કેશો તો પાછું આ ગાળવાનું અમે મજૂરી તમારી પાસે લેશું. બહુ રેવા દો એમ કયો. હા એમાં પાછું રેડ પણ તમારું કિંમત ઘટશે રેવા દો, માટે પાન પર. હા આત્મબુદ્ધિ છોડી એનું નામ નિર્દય રીતે વ્યવહારનો એને નિષેધ કર્યો. પરિણામ માત્ર થી મારો આત્મા ભિન્ન છે, પરિણામમાં મારો ખરેખર અસ્તિત્વ નથી, કેમ કે પરિણામ નાશવાન છે, હું અવિનાશી તત્વ છું. આ તો ગુરુદેવે કોઈ ચમત્કાર રચ્યો છે, આ વાત ભારતમાં નથી. બિલકુલ નવ તત્વ ના નામ આવડે, પણ નવ તત્વ માં ભગવાન આત્મા, નવ તત્વ ના ભેદો એ પરિણામ છે, એ પરિણામમાં ભગવાન આત્મા રહેલો છે. ચાર ગતિ ને સિદ્ધ ની ગતિ એ વિશેષો એટલે પર્યાયો પરિણામો, એ વિશેષ પર્યાય માં પણ ભગવાન રેવે સામાન્ય રહેલું છે, બહાર શોધવાથી તો મળે એમ નથી. એના માટે પંચાને દ્રષ્ટાંત કાપ્યું કે નવ તત્વો છે ને, નવ તત્વો માં છુપાયેલી આત્મજ્યોતિ એ સુવર્ણ પાષાણ કહેવાય. એને સુવર્ણ પાષાણ માંથી સુવર્ણ નીકળે, પણ અંધ પાષાણ માંથી સુવર્ણ નીકળે નીકળે નહીં. એ તમારે જો આત્મદર્શન કરવા હોય તો નવ તત્વ છે એ સુવર્ણ પાષાણ થી ગયે છે, એ સુવર્ણ પાષાણમાં એ સુવર્ણ જ્ઞાયક તત્વ અંતરમાં રહેલું છે, એને શોધી કાઢો. નવ તત્વ ના ભેદ ને પાષાણ ની જગ્યાએ મૂક્યું, કેમ કે એમાં સોનું રહેલું છે, આત્મા એમાં મધ્યમાં રહેલો છે, વિશેષોમાં સામાન્ય છે, પણ નવ તત્વ ની બહાર તો શોધવા જાય તો આત્મા ક્યાંય મળે એમ નથી. બંગલામાં છે આત્મા, મોટરમાં છે, ક્યાં હશે, મુંબઈમાં છે આત્મા, ક્યાં હશે, ભાવનગરમાં છે આત્મા, શરીરમાં હશે કે ના, શરીર એ આત્માના પરિણામ નથી, માટે શરીરમાં આત્મા નથી. નવ તત્વના ભેદો આત્માના પરિણામો છે, માટે પરિણામમાં અપરિણામી ભગવાન આત્મા બિરાજમાન છે. હવે એ પરિણામ ઉપર લક્ષ્ય ત્યાં સુધી ભગવાન આત્મા દેખાતો નથી, પણ પરિણામ નું લક્ષ્ય છોડીને ભગવાન આત્મા નું લક્ષ્ય જયારે કરે છે ત્યારે એને દર્શન થઈ જાય છે આત્મા. એટલું વર્તુળ ટૂંકું કરીને આત્મા નો વિચાર કરવો, પર પદાર્થ ના વિચારમાં કઈ આત્મા આવે એ બધો ટાઈમ, અમૂલ્ય ટાઈમ વેડફી નાખવા જેવો છે. આ સંઘનું કરવું ને આ સંસ્થાનું હારું કરવું, એ બધા ભાવોમાં કઈ હાથમાં આવે. છૂટી સાવચેત ન હોય તો કરતા બુદ્ધિ નો દોષ પણ લાગી જાય. એક જીવ સામાન્ય ને અવલોકનારા અને વિશેષો ને નવ અવલોકનારા એ જીવો ને તે બધું એ જીવ રીવે છે એમ ભાષે છે, પણ પર્યાય જાણે છે પોતાના આત્માને, પણ તે પર્યાય ને જોવાનું બંધ કરી દઈને દ્રવ્ય ને જોવાના પ્રગટ જ્ઞાન વાળી દ્રવ્ય સામાન્ય ને અવલોકે છે. શું કે છે કે નાયક ને જોનારી છે તો પર્યાય, સિદ્ધ જ્ઞાની ની પર્યાય, દ્રવ્યાર્થિક નયની ચક્ષુ કહેવામાં આવે છે. એ જ્ઞાન નો અંશ આત્માને જાણે છે, પણ એ જ્ઞાન ની પર્યાય જે આત્માને પ્રસિદ્ધ કરે છે, એ જ્ઞાન ની પર્યાય ને જ્ઞાન ની પર્યાય જાણતી નથી, પર્યાય દ્રવ્ય ને જાણે છે. શું કહ્યું, કેમ કે નય છે ને નયનો વિષય દ્રવ્ય સામાન્ય છે, એ નયનો વિષય એ જે નય છે જે આત્માને જાણે છે, એ જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય ને જો જાણે તો એ જ્ઞાનની પર્યાય નો દ્રવ્યાત્મક નય ન લીએ. વિઠળિયાભાઈ તો પર્યાયિક નહીં થઈ હતી તો દ્રવ્યાત્મક નહીં ક્યાં રહી? આ કડકલી પડી જાય એવું કામ છે જરા કપાળમાં. શું કે છે આમાં લખેલું છે, જો અવલોકનારી છે તો પર્યાય, પણ તે પર્યાય ને જોવાનું બંધ કરી દીને, પર્યાય દ્રવ્ય ને જોવે છે એ પર્યાય ને જોવાનું બંધ કરી દે, પર્યાય રાગ ને જુએ છે એ પર્યાય ને તો જોવાનું બંધ કરી દે, પણ પર્યાય જ્ઞાયક ને જુએ છે એ પર્યાય ને જોવાનું બંધ કરી દે તો જ્ઞાયક ના દર્શન થશે. એ વ્યકુલ વાત છે, વખત થઈ ગયું.